प्रवचन नंबर 148 तारीख 20/7/89 62 मिनिट समय सार श्लोक 6 तथा 7।
નવે તત્વના ભેદને ગૌણ કરી એનું લક્ષ છોડી જરૂરત આલત છોડી અને શુદ્ધને ની અને પહોંચતા એટલે સ્વભાવની સન્મુખ થઈને આત્માને જાણતા વ્યભિચાર રહેતો નથી કે દોષ લાગતો નથી નિર્દોષતા પ્રગટ થાય છે તેથી નિયમરૂપ છે આમાં નિયમ નથી ને આમાં નિયમ છે નવના આશ્રે ચંદ્ર દર્શન થાય નહીં અને એકના આશ્રે ચંદ્ર દર્શન થાય એ નિયમ છે હવે ખુલાસો કરે છે કેવો છે શુદ્ધનીનો વિષયભૂત આત્મા શુદ્ધ નહીં કેવી છે એમ ન કહેતા શુદ્ધ નહીંનો વિષયભૂત આત્મા કેવો છે એમ કેમકે આત્મા જયારે દ્રષ્ટિમાં આવે ત્યારે શુદ્ધને નવી પ્રગટ થાય આત્મા તો છે જ ને છે પણ આત્માનું અનેક પ્રકારે શ્રદ્ધાને જ્ઞાન હતું ખોટું હવે શુદ્ધને જે આત્મા એક રૂપ જ છે એનો વિષયભૂત આત્મા એટલે જ્ઞાનનો વિષયભૂત આત્મા શ્રદ્ધાનો વિષયભૂત આત્મા સમ્યકત્વનો વિષયભૂત આત્મા એ કેવો છે કે જેનું લક્ષ્ય કરતા અવશ્ય નિયમથી સમયનું ધ્યાન કરતા ધર્મ ધ્યાન પ્રગટ થાય કે ધ્યેય વસ્તુ શું છે કે જેનું ધ્યાન કરતા ધર્મ ધ્યાન ધ્યાનમાં જ સમ્યક તત્વ પ્રગટ થાય ધ્યાનના કાળમાં જ સમ્યક તત્વનો જન્મ થાય આત્માનું જયારે ધ્યાન આવે ત્યારે એ વખતે આત્માનો અનુભવ થયો એ અનુભવનું નામ સમ્યક તત્વના ચારિત્ર છે શુદ્ધિનો વિષયભૂત આત્મા કેવો છે પૂર્ણ જ્ઞાન છે એનું જ્ઞાન પૂર્ણ પરિપૂર્ણ છે વર્તમાનમાં અને ઘન છે એમાં રાગાદીનો કે દુઃખનો બિલકુલ પ્રવેશ થતો નથી હવે પૂર્ણ જ્ઞાન ઘન છે એનો થોડો વધારે ખુલાસો કરે કેમ કે પૂર્ણ જ્ઞાન ઘન છે એમાં લોકો ન સમજી શકે એટલે એનો ખુલાસો કરવો પડે સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાન સ્વરૂપ છે સ્વ અને પર લોકાલોક એને જાણનાર જ્ઞાન વ્યાસ જ્ઞાન સ્વરૂપ જ છે આત્મા પૂર્ણ જ્ઞાન ઘન છે એમાં જીવ સમજી શકે નહીં એટલે કોઈને કોઈ જ્ઞેયનો આશ્રય કરીને સમજાવે છે એ તો સમજાવવા માટે જ્ઞેયનો આશ્રય દેવામાં આવે છે અત્યારે કહ્યું છે કે જ્ઞાન જાણે જ્ઞેયાશ્રિત જેવું હોય એમ માલુમ પડે છે પણ એમ છે પણ બીજો ઉપાય નથી પૂર્ણ જ્ઞાન ઘન છે એમ કહ્યું તો સમજી શકે નહીં કોઈ પૂર્ણ જ્ઞાન ઘન એનું સ્વરૂપ શું એ જે પૂર્ણ જ્ઞાન ઘન છે એ તો નિરપેક્ષ છે પણ લોકાલ લોક્સને જાણનાર છે એવી સાપેક્ષતાથી એને સમજાવે છે તો જાણે લોકાલ લોકને જાણે તો જ જ્ઞાયક અને ન જાણે તો જ્ઞાયક ને એમ થઈ ગયું જગત વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાયો તો વ્યવહારનું જ અનુસરણ કરવાનું જો કે વિજ્ઞાન ઘન એટલે શું કે લોકાલોકને જાણે તે આત્મા જ્ઞાન જ્ઞેય આશ્રય જેવું માલુમ પડે છે કે જ્ઞાનની નિરપેક્ષતાની વાત કરી છે ને ત્યાં એ બહુ બહુ સરસ કીધો છે પ્રમાણ જ્ઞાનની છે ને એને અસત લક્ષણ કર્યું છે અહીંયા બહુ સારો ખુલાસો છે જ્ઞાન જાણે જ્ઞાયાશ્રિત જેવું હોય સ્વને જાણે તો જ્ઞાન ને પરને જાણે તો જ્ઞાન પણ જ્ઞાન જ્ઞાન છે એમ ખ્યાલ જીવને આવતો નથી એટલે લક્ષ્ય એ જ્ઞાનની પર્યાય જાણે પરાશ્રિત પરાધીન હોય એવું ભાષે છે એટલે પર્યાય સ કહે તો કંઈ ભાગતી નથી એને ખુલાસો કહ્યું અહીંયા પૂર્ણ જ્ઞાન ઘન કોને કહેવું સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાન સ્વરૂપ છે એવા આત્માના જ્ઞાન સ્વરૂપ છે વાતમાં બસ સ્વને જાણે ને પરને જાણે એ સાપેક્ષતા ગૌણ કરી નાખે અને નિરપેક્ષ પણ પ્રગટ કરે સ્વભાવથી જ જ્ઞાન સ્વરૂપ છે સ્વભાવથી જ જ્ઞાયક છે. આત્મા સ્વભાવથી જ જ્ઞાયક છે. લોકાલોકને જાણે છે માટે જ્ઞાયક છે એમ નથી. સ્વભાવ હંમેશા નિરપેક્ષ સાપેક્ષથી સમજાવવામાં આવે. એવા આત્માના સિદ્ધાંતરૂપ સમ્યક દર્શન છે તે કંઈ જુદો પદાર્થ નથી. સમ્યક દર્શન પર્યાય પ્રગટ થઈ એ કંઈ જુદો પદાર્થ નથી, આત્માના જ પરિણામ છે. તેથી આત્મા છે અભેદ નહીં, એ પરિણામને આત્મા જ કહેવાય. ભેદ નહીં એ પર્યાય કહેવાય, અભેદ નહીં તેને ને તેને આત્મા કહેવાય. એમ એ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ પણ ન જણાય, એ આત્મા પણ એ જણાય. અનુભવના કાળમાં નિર્વિકલ ધ્યાનના કાળમાં એમ કહેવા માટે ભેદથી જુએ તો અભેદ અનુભવ થાય જ નહીં, અને અભેદના લક્ષે પર્યાયનો ભેદ દેખાતો નથી એવું અભેદ થઈ જાય છે. એટલે આત્માના જ પરિણામ છે. આત્મા છે અભેદ નહીં,
આત્મા છે
ભેદ નહીં, આત્માના પરિણામ કહેવાય. પણ અભેદ નહીં તે પોતે આત્મા જ છે એમ. હવે આ જે વસ્તુ છે એ વસ્તુ ગુરુગમ સિવાય સમજાય. કેમ કે ગુરુ તો દ્રષ્ટિના વિષયમાં પર્યાય માત્ર દીપીન, પર્યાય તોડતી નથી, પર્યાયો કરતા નથી, પર્યાય સ્પર્શ કરતી નથી, અને કેવળ જ્ઞાનની પર્યાય દ્રષ્ટિનો વિષય જયારે આપે ત્યારે એમ જ કેવું પડે. પણ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે ત્યારે દ્રષ્ટિ અભેદ થાય. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે ત્યારે દ્રષ્ટિ અભેદ થાય, ત્યારે સમય દર્શન થાય. દ્રષ્ટિ જુદી રહીએ તો સમય દર્શન ન થાય, એ આત્મા થાય. એનું નામ દેહપૂર્વક નહીં થયું. એ સમય કે કાનપૂર્વક અને કાન થયું. આમાં છે ખુલાસો. જો એવા આત્માના શ્રદ્ધાનું સમય દર્શન છે તે કંઈ જુદો પદાર્થ નથી, આત્માના જ પરિણામ છે. પછી આગળ તેથી આત્મા છે એમની આત્મા જ છે. જ્ઞેયભૂત આત્મા આ થયો એમ ખરો. દ્રવ્ય ગુણ પર્યાય એકતા, આ દ્રવ્યના ગુણના પર્યાય કોઈ છે. ધ્યેયમાં ગુણ ભેદ દેખાતો નથી અને જ્ઞેયમાં પર્યાય ભેદ દેખાતો, આનંદનો ભેદ દેખાતો નથી. પ્રગટ થયેલો આનંદ, આનંદ કહો કે સમય દર્શન, ભેદ દેખાતો નથી. એવું અભેદ એકાકાર અગ્નિ જ્ઞાનમાં અગ્નિ થઈ જાય. માટે સમ્યક દર્શન છે તે આત્મા છે, અન્ય નથી. સમ્યક દર્શન પર્યાય પરદ્રવ્ય નહીં જાણતો અટાણે, એ તો ભેદ અપેક્ષાએ તેને પરદ્રવ્ય કહેવાય. ભેદ અપેક્ષાએ આત્મા છે, ભેદ અપેક્ષાએ કર્મકૃત છે, ભેદ અપેક્ષાએ પરદ્રવ્ય છે, ભેદ અપેક્ષા એ હેય છે, અભેદ અપેક્ષા એ તો આત્મા. એ પારો મૂળ જે હતો શ્લોક એનો અર્થ કર્યો પંડિતજીએ, હવે ઉપરથી વિશેષ સમજાવ્યું છે. અહીં એટલું વિશેષ જાણવું કે એટલે સામાન્ય તો મેં કહી દીધું, પણ અહીં વિશેષ જાણવું કે નહીં છે તે શુદ્ધ પ્રમાણનો અંશ છે. શુદ્ધ પ્રમાણ જ્ઞાન અવયવી છે અને એનો એક ભાગ એને નહીં અંશ કહેવાય. તેથી શુદ્ધ નહીં પણ શુદ્ધ પ્રમાણનો જ અંશ થયો. શુદ્ધ પ્રમાણ જે તે પરોક્ષ પ્રમાણ છે. જો આ જે પરોક્ષમાં આવે છે ને તો બધી શુદ્ધ પરોક્ષ, શુદ્ધ પ્રમાણ જે પરોક્ષ પ્રમાણ છે. કારણ કે વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે તેથી આ શુદ્ધ નહીં. સર્વદ્રવ્યોથી જુદા આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત પૂર્ણ ચૈતન્ય કેવળને જાણનાર અસાધારણ ચૈતન્ય ધર્મને પરોક્ષ દેખાડે છે. શુદ્ધ નહીં આત્માના સ્વભાવને પરોક્ષ દેખાડે છે આગમથી સર્વજ્ઞ આગમ. આ વ્યવહારી છદ્મજીવ આગમને પ્રમાણ કરી, જો આગમને યથાર્થ છે પ્રમાણ કરી સાધુ માનીને શુદ્ધ નહીં દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાંત કરે તે શ્રદ્ધાંત નિશ્ચય તમે કરવું છે. આગમમાં નવ પ્રકૃતિ ભિન્ન શુદ્ધાત્મા અનંત મૂર્તિ અભિન્ન એકત્વ વિભક્ત અનંત મૂર્તિ એકરૂપ પરિણામ માત્રથી વિભક્ત એવા આત્માને શુદ્ધ નહીં દર્શાવેલા નિશ્ચય નહીં દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાંત કરે તે શ્રદ્ધાંત નિશ્ચય તમે કરવું છે. જ્યાં સુધી કેવળ જો વ્યવહારની ના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્વોનું શ્રદ્ધાન કરે કેટલું સરસ ખુલાસો આવે છે. વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ પર્યાયના ભેદરૂપ તત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય તમે કરતું નથી. તેથી આચાર્ય ભગવાન કહે છે કે નવતત્વોની સંપત્તિને પરિપાટીને છોડી લક્ષ્માંથી છોડી દે, નવતત્વને લક્ષ્માં ન લે. નવતત્વ હોતો હો એનું લક્ષ છોડી દે, એને ગૌણ કરી એનું લક્ષ છોડી દે, સર્વથા એને જાણવાનું બંધ કરી દે. કેમ કે નવતત્વના ભેદને જાણે ત્યાં સુધી સમય તત્વ નહીં થાય, ત્યાં સુધી વિકલ્પ ઉઠશે, વિખ્યાત થશે. હવે એ નવતત્વના ભેદને લક્ષ્યમાંથી છોડી દે, છે નથી કરી દે, હતા નહોતા કરી દે ને, એકવાર હતા નહોતા છે નથી કરી દે ને, કેમ કે મારી શાંતિની સિદ્ધિ એના લક્ષ્ય થતી નથી. લક્ષ છોડાવવું છે, નવું તત્વ છોડાવવા નથી. એ તો સત અહેતુ છે પર્યાય પર્યાયના ગ્રુપમાં, પર્યાયમાં લક્ષ છે ત્યાં સુધી અંબુધી છે પર્યાય દ્રષ્ટિ. પર્યાયનું લક્ષ છૂટ્યું ને દ્રવ્યનું થયું ત્યાં દ્રઢ દ્રષ્ટિ થઈ, દ્રવ્ય દ્રષ્ટિ તે સમય દ્રષ્ટિ. નવતત્વની પરિપાટીને છોડી એટલે એનું લક્ષ છોડીને એને આત્માનું માનવાનું છોડીને શુદ્ધ નિયનો વિષયભૂત જો બે જ વાત છે, વ્યવહારનો વિષય અને શુદ્ધ નિયનો વિષય બે જ વાત. એકનું જ્ઞાન કરાવે છે અને લક્ષ છોડાવે છે, અને બીજાનું જ્ઞાન કરાવીને લક્ષ કરાવે છે, બે જ વાત છે. ત્રીજી વાત તો છે નહીં, આ વર્તુળમાં જ છે બધું. શુદ્ધ નિયનો વિષયભૂત એક આત્મા માનવ હતા, એક આત્મા અમને પ્રાપ્ત હો, અમારી દ્રષ્ટિમાં શુદ્ધ આત્મા જ આવો, અને બીજું કંઈ ચાહતા. આ વિતરાગ અવસ્થાની પ્રાર્થના છે. સંતો આવી પ્રાર્થના કરે છે, અમારે બીજું કાંઈ પક્ષ નથી, કોઈ નય પક્ષ નથી. વિતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નય પક્ષ નથી. વિતરાગની પ્રાર્થના છે પણ એમાં વિકલ્પ નથી, પક્ષ નથી. આ અમારે જોઈએ તો હવે પાછામાં આવ્યું, એ પણ એવું કઈ નથી. સમજાવું છે રીતે
આખી પક્ષાથી
ક્રાંત વિતરાગ અવસ્થાની પ્રાર્થના છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, કોઈ નય પક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત થયા કરે, સર્વથા શબ્દ વાપરો, વ્યવહાર નયનો પક્ષ તો છોડાતા આવીએ છીએ પણ સર્વથા નિશ્ચય નયના પક્ષમાં જો આવી જાય તો વિચાર તો જતું નથી.
કેમ કે આખું લઈ લીધું ને દેહપૂર્વક ને એકદમ.
હા, કેમ કે ઉપર કહ્યું કે સમ્યક દર્શન કે આત્મા છે એમ કહી દીધું છે, એટલે સર્વથા તું એકાંત નહીં પક્ષમાં ખેંચીશ કે પર્યાયથી રહીત છે. પર્યાયથી રહીત છે વાત સાચી છે, રહીત છે પણ સહિત પણ થાય છે એ જ્ઞાનમાં તું રાખી
આવવું
જોઈએ. નકર સર્વતા નહીં નો પક્ષ સુધરી નો પક્ષ આવ્યો, પક્ષમાં તો કઈ આનંદ છે નહીં, તો આકુરતા છે રાજદેશ થાય. આવો છૂણ આવો નથી, વિકલ્પ આવે એ રાજદેશ છે. જેવું છે એવો વિચારે તો એ રાજદેશ. શુદ્ધ છું ને અશુદ્ધ નથી, નાયક છું ને જરૂર નથી, એવો વિકલ્પ છે ત્યાં સુધી પક્ષે. વ્યવહારના વિકલ્પને તો છોડે, નીચેના વિકલ્પને આદરે છે એ પામતો નથી. આ તો વિતરાગ થવાની પ્રાર્થના છે. કોઈ નય પક્ષ નથી, કોઈ ખેંચતાણ નથી, એ સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે. હો થયા જ કરે, આવો છું આવો છું આવો છું આવો છું આવો નથી આવો છું આવો નથી. તો મિથ્યા તો જ છે, સમ્યક નથી. સમ્યક દર્શનમાં પક્ષ ન હોવો, પક્ષ તો અજ્ઞાન છે, જ્ઞાનમાં પક્ષ ન હોય. જ્ઞાનમાં પક્ષ હોય અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધાથી સમીપ દર્શન છે કે નહીં. આત્મા ચૈતન્ય છે એમ કોઈ કહે કે આત્મા તો ચૈતન્ય 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 ચિત્તમત્કાર માત્ર આત્મા છે એટલું જ અનુભવમાં આવે એટલે કે એવો જ વિકલ્પ કર્યા કરે, એવું જ અનુમાન કર્યા કરે, એવું જ વિજ્ઞાન કર્યા કરે તો એટલી શ્રદ્ધા તે સમય દર્શન છે કે નહીં. તેનું સમાધાન, ચૈતન્ય માત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે, તો અન્ય મતી નાસ્તિક છે એ નથી માનતા. બાકી તો આસ્તિક છે એ તો માને છે કે આત્મા જ્ઞાન સ્વરૂપે છે, જાણનાર છે, ચૈતન્ય છે એમ તો માને છે. પોતાને અનુભવ છે જાણનાર જાણનાર છું એ તો અનુભવ છે. તો કે જાણનાર છું અનુભવ એટલા માત્રથી અનુભવ ન થાય એમ કે છે. નાસ્તિક છે બધા માને ચૈતન્ય આત્માને જ્ઞાન સ્વરૂપે આત્માને. જો એટલી શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવે તો સૌને સમ્યક થઈ જશે. આચાર્ય દેવગુરુશાસ્ત્રને માને સમ્યક દર્શન એનાથી આગળ આત્મા ચૈતન્ય છે એ બધા સમ્યક દ્રષ્ટિ થઈ ગયા એમ નથી કે છે. એમ સમ્યક દર્શન એ વસ્તુ કોઈ જુદી છે. પૂર્વ તેથી હવે કે છે સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે એમ સર્વજ્ઞ ભગવાને જે આત્માનું સ્વરૂપ કહ્યું છે અન્ય મતમાં સર્વજ્ઞ ભગવાન જ નથી અને ચૈતન્ય આત્મા માને છે તો એને સમ્યક દર્શન થતું નથી. પણ ચૈતન્યનું જેવું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં એમને કહ્યું એમ એ પણ જેને બે રૂપ આવ્યા છે એમાં એક રૂપ ક્યાં આવ્યું?
સર્વજ્ઞની વાણીમાં જ આવ્યું,
બીજાની વાણીમાં હોય નહીં.
સમય
કે કાંત ને સમય કે કાંત અને કાંત એ વાત બે ક્યાંય બીજે નથી. જેવું સ્વરૂપ આવ્યું છે બે પણ કાં એમ તેથી સર્વજ્ઞની વાણીમાં જીવધણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાંત થવાથી નિશ્ચય સમ્યક દર્શન થાય છે એમ સમજવું. છ તરફ પૂરો થયો ત્રણ પારા. હવે ત્યાર પછી શુદ્ધ નયને આધીન, ભગવાન શુદ્ધ નયને આધીન છે, ભક્તને આધીન ભગવાન છે કહીએ છે ને, ભક્તને આધીન ભગવાન છે. એક દૂધ લઈને આધીન ભગવાન છે, જ્યાં અંતર સન્મુખ ઉપયોગ થયો ત્યાં ભગવાનના દર્શન થાય થાય ને એમ કે છે. બહાર જોયા કરે તો એ ભક્ત નથી તો ભગવાનને દર્શન ક્યાંથી થાય?
બરાબર,
ભક્તને આધીન ભગવાન છે, શુદ્ધની આધીન ભગવાન છે, અંતર્મુખ અતિ ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય, ઇન્દ્રિય જ્ઞાનમાં ના જણાય, શુદ્ધની આધીન સર્વદ્રવ્યોથી ભિન્ન. સર્વદ્રવ્યોથી જે ભિન્ન છે એને જેને કરે તો સ્વદ્રવ્ય ન જણાય, એને કરતા બુદ્ધિમાન ન જણાય ને એને જ્ઞાતા બુદ્ધિમાન ન જણાય. કેમ કે સર્વદ્રવ્યથી ભિન્ન છે આત્મા, ભિન્નને જાણે તો સ્વ ન જણાય. નાયકનો જ્ઞાતા છે અને નાયકના જ્ઞાતા પણ જ બધા પરિણમે છે, છતાં જે આત્માથી ભિન્ન સદ્રવ્ય છે એને હું જાણું છું. અધિવશાન વિચાર ને કરું છું એમાં તો અધિવશાન છે, એને જાણું છું. એને જાણતા છદ્રવ્યને જાણતા આત્મા નહીં જણાય, નવતત્વના ભેદને જાણતા અભેદ નહીં જણાય, ગુણભેદને જાણતા ગુણી નહીં જણાય. સર્વદ્રવ્યથી ભિન્ન આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે શુદ્રીને આધીન. એમ ચોથા શ્લોકમાં ટીકાકાર, એમ ચોથા શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે. ચોથા શ્લોકમાં એમ કેમ
કીધું?
આ શ્લોકમાં એમ આ શ્લોક ત્યારબાદ સુધરીને આધીન કહ્યું કરે, સુધરીને આધીન જે ભીન આત્મજ્યોતિ છે, ભાવ કર્મ દરે કરે મો કર્મ દરે પરિણામ માત્રથી ભીન નવતત્વથી ભીન આત્મજ્યોતિ છે વર્તમાનમાં, ભલે નવતત્વના ભેદ હો ઉત્પાદય ભલે હો પણ ઉત્પાદયથી ધ્રુવ ભીન છે, એમ ધ્રુવ રહેલો છે, ઉત્પાદયમાં આવતો નથી, ઉત્પાદ ભયમાં રહેવા છતાં એ રૂપે થતો નથી, તદુપો ન ભવતી. જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે, એટલે અંતર સન્મુખ થઈને હું જ્ઞાનાનંદ આત્મા છું, એવા વિકલ્પને ને એવા અનુમાન જ્ઞાનને પણ છોડી સાક્ષાત અંતર્મુખ થાય ત્યારે એને આત્મા અનુભવમાં પ્રગટ કરવામાં આવે છે. પંચમ કાળમાં આત્મા પ્રગટ થાય છે, પંચમ કાળમાં આત્મા વર્તમાનમાં અનુભવથી અનુભવમાં પ્રગટ થાય છે. શુદ્ધની આધીન જે ભીન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે, એટલે પ્રગટ અનુભવમાં આવે છે, પ્રત્યક્ષ થાય છે. જગત થાય છે એટલે પ્રત્યક્ષ થાય છે. કે જે પ્રગટ થાય છે આત્મજ્યોતિ કેવી છે કે નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં એ નવ રૂપે પરણમે છે, છતાં પણ એ પરિણામ રૂપે જ્યોતિ થતી નથી. પારણામિક ભાવ પોતે પારણામિક ભાવપૂર્ણ નિજભાવપૂર્ણ કાયમ રહે છે અને વિશેષ અપેક્ષાએ ચાર ભાવ રૂપે પરણમે છે અથવા વિશેષ અપેક્ષાએ નવ તત્વ રૂપે પરણમે છે તો પણ એનું સામાન્ય નમુચ્છતી સામાન્ય સ્વભાવ આત્મજ્યોતિ છોડતો નથી. વિશેષોની બીચમાં પણ વિશેષોની વચમાં પણ એ રહેલો છે વચમાં. નવ તત્વથી બહાર નથી છતાં નવ તત્વથી બહાર છે. પરિણામની મધ્યમાં રહેલો હોવા છતાં એ પરિણામથી ભેદ રહે છે. પરિણામને સ્પર્શતો નથી, પરિણામમય થતો નથી, પરિણામથી અનન્ય થતો નથી, પરિણામનો કરતા નથી, પરિણામનો ભોગતા નથી, પરિણામનો જ્ઞાતા નથી. નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એક પણાને છોડતી નથી આત્મજ્યોતિ. હવે આ જે સાતમો શ્લોક છે ને એનો ભાવાર્થ વાંચી લઈ અને પછી કળશ ટીકામાં સારું છે નહીં. આવા નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા એટલે અનંતકાળથી નવ તત્વ રૂપે પરણમે છે. અજ્ઞાન દશામાં અનેકરૂપ દેખાય છે, અનેકરૂપ છે એમ નહીં, અનેકરૂપ પર્યાય દ્રષ્ટિથી અનેકરૂપે દેખાય છે. વ્યવહારની સ્થિતિ તો અનેકરૂપ દેખાય છે. જો તેનું ભિન્ન સ્વરૂપ એટલે પરિણામથી ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે, અનુભવમાં આવે, તો તે પોતાની ચૈતન્ય ચમત્કારમાં જ્યોતિની છોડતો નથી. આનો દ્રષ્ટાંત કૃષ્ણતાની અગ્નિનો એમ આપ્યો છે. કળશ ટીકામાં બહુ સારો છે. આ દ્રષ્ટાંત અત્યારે કરતા એમ આપ્યો છે. દ્રષ્ટાંત બહુ સારો છે. જેમ દર્પણનો દ્રષ્ટાંત છે ને બહુ ઓછો, એમાં દ્રષ્ટાંત બહુ સારો છે. સમીક્ષામાં આવે છે ઇંધન અગ્નિ નથી, અગ્નિ ઇંધન નથી. અગ્નિ તો અગ્નિ છે, ઇંધન તો ઇંધન છે, જુદું પડ્યું છે. કહેવાય લાકડાની અગ્નિ, પણ અગ્નિ અગ્નિ નહીં છે, લાકડું લાકડા છે. અગ્નિ લાકડાને અડતી નથી, લાકડું બળે છે એમાં અગ્નિ નિમિત્ત નથી. નિમિત્ત દૈવી સંબંધ નથી. અગ્નિ અગ્નિ છે, લાકડું લાકડું છે. લાકડું અગ્નિ નથી, અગ્નિ લાકડું નથી. અગ્નિથી લાકડું બળતું તો નથી, પણ લાકડું સ્વયં બળે છે અત્યારે અગ્નિ નિમિત્ત નથી. એમ નિમિત્ત નૈમિત એક સંબંધ તમે જાણ્યો દ્રવ્યને તો શુદ્ધ નહીંનો વિષય ગયો હાથમાંથી ગયો. લોકોને સારું લાગ્યું, વાહ, જો અગ્નિથી લાકડું બળતું નથી, કરતા કરનો તો સરસ નિષેધ કર્યો. બે પદાર્થ સ્વતંત્ર છે, પણ બે વચ્ચે નિમિત્ત નૈમિત એક સંબંધ છે. સમજી ગયા? મે ક્યાં કહીએ છીએ કે અગ્નિથી લાકડું બળે છે? અમે એમ કહીએ છીએ કે લાકડું બળે ત્યારે અગ્નિના નિમિત્ત વિના બળે નહીં, કે નિમિત્તથી નિરપેક્ષ જ એની પર્યાય થઈ. અગ્નિ અગ્નિની પર્યાયથી નિરપેક્ષ છે તો લાકડાથી સાપેક્ષ નહીં.
બરાબર એમ જ.
આ નિમિત્ત નૈમિત્ત એક સંબંધના નામે વ્યવહારનો પક્ષ જીવને છે. વસ્તુમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન હોય, જે કાળી દ્રવ્યને કોઈ પદાર્થ થાય સંબંધ કાંઈ હોય
ના
હોય. પર્યાય સંબંધ કરે છે અને છોડે છે તો પર્યાયથી તો આત્મા ભિન્ન છે, એ તો એનું સ્વરૂપ જ નથી. અહીંથી હવે તે જ શુદ્ધ ચેતના માત્ર વસ્તુ શબ્દો દ્વારા યુક્તિથી કહેવામાં આવે છે, શબ્દો દ્વારા યુક્તિથી એને કહેવામાં આવે છે. કેવી છે વસ્તુ? વસ્તુ માત્રને આધીન છે. શુદ્રીને આધીન જે શબ્દ હતો ને એને બદલે આમાં વસ્તુ માત્રને આધીન છે. વસ્તુ વસ્તુ માત્રને આધીન છે, એમ વસ્તુ વસ્તુ માત્રને આધીન છે. શુદ્ધ નહીં એને પ્રસિદ્ધ કરે કે ન કરે એમ કે છે. શું કહ્યું તમને? બેન તમને કે જ્ઞાયક આત્માને અજ્ઞાની જાણે કે ન જાણે, શુદ્ધ નહીં પ્રગટ કરે કે ન કરે, જ્ઞાયક તો જ્ઞાયક છે તો શુદ્ધ નહીંથી તો અનુભવ થાય છે, શુદ્ધ નહીં એને પ્રગટ કરે છે. શુદ્ધ નહીં ને આધીન કહ્યું, આ અહીંયા એમ કહ્યું લખ્યું કે શુદ્ધ નહીં સંસ્કૃત એનો અર્થ કયો? વસ્તુ માત્રને આધીન છે. વસ્તુ આ પર્યાય પ્રગટ મને કરે કે પર્યાય મને પ્રગટ? હું તો પરમાત્મા છું, કોઈ મને જાણે કે કોઈ મને ન જાણે, બીજો નહીં પોતાનો આત્મા,
પોતાના પરિણામ
પરિણામ પરિણામ મને પ્રસિદ્ધ કરે કે ન કરે, હું તો વસ્તુ પરમાત્મા છું છું ને. વસ્તુ માત્રને આધીન કહ્યું, શુદ્ધને આધીન એ વ્યવહાર થઈ ગયો, એ તો અશુદ્ધ નહીં આત્માને અનુભવ નથી કરી શકતી, અને શુદ્ધ નહીં આત્માને પ્રગટ કરે છે અનુભવમાં, શુદ્ધની દ્વારા જ આત્મા આવે છે એટલે શુદ્ધ નહીં આધીન કહ્યું. પણ વસ્તુ જુઓ તો આ વસ્તુ માત્રને આધીન છે. સત અહેતુક છે, જ્ઞાયક ભાવ જે છે શુદ્ધની ને આધીન નથી, વસ્તુ માત્રને આધીન છે. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. જયારે સતની હદે પહોંચો ત્યારે કોઈ કોઈને પ્રગટ કરે તો છે, ન પ્રગટ કરે તો નથી એમ છે. વસ્તુ માત્રને આધીન છે. ભાવાર્થામ છે કે જેને અનુભવતા સમ્યક થાય છે તે શુદ્ધ સ્વરૂપને કહે છે. જેને અનુભવતા સમ્યક નથી થાય એવો જે શુદ્ધાત્મા એનું સ્વરૂપ શું છે તે કહે છે. જે શુદ્ધ વસ્તુ શુદ્ધપણાને નથી ઠોકતી, શુદ્ધ વસ્તુ એના શુદ્ધત્વને છોડતી જ નથી. કેમ કે સ્વભાવને છોડે તો વસ્તુનો નાશ થાય, સ્વભાવને છોડે તો વસ્તુનો નાશ થાય, શુદ્ધત્વને છોડે તો વસ્તુ ન રહે. જ્ઞાયક ભાવ જ્ઞાયક ભાવને છોડે, પારિણામિક ભાવને છોડે તો વસ્તુ ન રહે. એ શુદ્ધ વસ્તુ શુદ્ધપણાને નથી છોડતું. યત એકત્વમ ન ઉષ્યતિ એનો અર્થ કહ્યો, એકત્વમનો અર્થ શુદ્ધપણાને છોડતી નથી. એક કહો કે શુદ્ધ કહો, એનું એક પણ છૂટતું જ નથી. કોઈ શુદ્ધાત્માને ન અનુભવે તો અશુદ્ધ થઈ જતો હોય છે
નહીં.
તારા અનુભવની અમને અપેક્ષા નથી, હું તો સ્વભાવથી શુદ્ધ છું, શુદ્ધ પર્યાય પ્રગટ થાય તો હું શુદ્ધ છું
એમ નથી.
એવો
શુદ્ધાત્મા,
એવો શુદ્ધાત્મા નિરપેક્ષ છે બેન,
બરાબર એવો જ.
માટે શુદ્ધ નહીં આધીન છે, બાકી વસ્તુ
માત્ર
ઇફેક્ટ બતાવ્યું. જે શુદ્ધ વસ્તુ શુદ્ધપણા નથી છો. હવે એક પ્રશ્ન થાય છે, સારો સમજી ગયા, એ ચાલતો પ્રશ્ન છે અત્યારે સમાજના કેટલાક વિદ્વાનો. અહીં કોઈ આશંકા કરશે કે જીવ વસ્તુ જયારે સંસારથી છૂટે છે, મિથ્યાત્વના પરિણામથી જયારે છૂટે છે, સંસાર એટલે મિથ્યા, એનાથી છૂટે છે, મિથ્યાત્વનો જયારે અભાવ થાય ત્યારે એ શુદ્ધ થાય છે. ત્યાં સુધી મિથ્યાત્વ છે, અશુદ્ધતા છે પર્યાયમાં, ત્યાં સુધી આત્મા શુદ્ધ ન હોય એમ કેટલાકને આશંકા થાય છે. પાણી જયારે મલિન ભાવને છોડે ત્યારે નિર્મળ થાય છે, પાણી ઉષ્ણ ભાવને છોડે ત્યારે શીતળ થાય છે, એમ નથી. ઉષ્ણતાના કાળમાં શીતળ, મલિનતાના કાળમાં નિર્મળ
છે.
આ બે પડખા છે પદાર્થના. એક પડખું બીજા પડખાનો ઘાત કરી શકતું નથી.
બરાબર,
નિરપેક્ષ છે ને
બે, નિરપેક્ષ છે,
જુદા છે બે, ઘટતા નથી.
બરાબર,
આ એક સામાન્ય વિશેષ, એક પદાર્થ સામાન્ય રૂપે ને વિશેષ રૂપે બે પડખાવાળો છે, એ જો ખ્યાલમાં આવી જાય એને આખું વેદના માર્ગ મળી જાય, ઊંઝવણ ટળી જાય. ઊંઝવણ ભલે અશુદ્ધતા પર્યાયમાં છે, કઈ વાંધો નથી, હું તો શુદ્ધ છું એમ આવે. જામનગર વાળાને ઘણા વર્ષ પહેલા શરૂઆતમાં જામનગર જતો નહોતો હું તો, પણ એમાં એકાએક કોઈ જામનગર જવાનું મેનુ મારું અને અવારનવાર પછી જવા માટે તમે નહોતા આવી વખતે. સામાન્ય રીતે બે પડખા અને આ ઓલી એ મોદી છે ને મુંબઈમાં કરે છે ને, શું કહે શિબિર, શિબિર નહીં પણ
વ્યાખ્યાનમાળા,
વ્યાખ્યાનમાળા કરે છે ને, એમાં જયારે સામાન્ય રીતે જે વાત કરી બહાર નીકળીને વરસાદ પહોંચી ગયા. આ જૈન દર્શન અમે તો કોઈ સાંભળ્યું નથી કે વસ્તુ સામાન્ય રીતે દરવે પર્યાયની ચર્ચા ચર્ચા પર વિચારે બધા આવે નહીં, આ વખતે બધા કોઈ દિગંબરો જ આવે એવું કઈ નહીં, બધા જિજ્ઞાસુ વાળા બહાર નીકળી. ખરેખર સત્ય બોધ પડતો નથી, જો સત્ય બોધ મળે તો અપનાવી
લઈએ,
અપનાવી લઈએ. બુદ્ધિગમ્ય છે,
ત્યારે
ઈ કહે છે કે કોઈ આશંકા કરશે, એને કહ્યું કે શુદ્ધને છોડતી નથી એ તો કહી દીધું પોતે. પછી કોઈ એમ આશંકા કરે કે જયારે સંસારથી છૂટે, મિથ્યા તો જાય, અજ્ઞાન ટળે ત્યારે શુદ્ધ થાય છે કે ના, એ ખોટી વાત છે. એક જો આપીએ
છીએ
રહસ્ય છે, પાણીમાં ફદિયા પડતા હોય, ગરમ ધોળા નીકળતા હોય, પાણી કાંઈ ચિત્તો ઠંડુ ઠંડુ, શેઠ જરા આંગળી કોરો કે આંગળીથી બાપ ના નીકળે, ચિત્તલતાના જ્ઞાનથી બાપ નીકળે, સ્વભાવગ્રાહી જ્ઞાનથી જો તો પાણી એ જ વખતે ચિત્તલ છે. આ બીજું પડખું દ્રષ્ટિમાં આવ્યું એમ નામ સમીક્ષ થશે, સામાન્ય પડખાને ગ્રહણ કરે તે સમીક થઈ જાય છે. વિશેષના પડકારનું લક્ષ છોડી દે, ભલે વિશેષમાં ધોવાળા નીકળતા
હોય
એને દેખમાં બંધ કરી દે ને જાણવાનું, કેમ કે ખરું પાણીનું સ્વરૂપ જ નથી,
ખરેખર
અગ્નિ છે, ઉષ્ણતા
અગ્નિની
છે,
પાણી નથી,
પાણીનું લક્ષણ નથી. પાણી ક્યારે કહીએ કે એનું લક્ષણ હોય તો લક્ષ્મણભાઈ જે ભેદ છે ભાઈ, અહીં કે છે અહીં કોઈ આશંકા કરશે કે જીવ વસ્તુ જયારે સંસાર છૂટે છે ત્યારે શું થાય છે. ઉત્તરામ છે, ઉત્તરામ સાંભળ, ધ્યાન દઈને સાંભળ. જીવ વસ્તુ દ્રવ્ય દ્રષ્ટિએ વિચારતા ત્રણેય કાળ શુદ્ધ છે. હવે જો અનુભવ કરતા શુદ્ધ છે એમ નથી જવાબ આપ્યો બેન, અનુભવ કરતા શુદ્ધ છે એવો જવાબ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી તો માનસિક જ્ઞાનમાં વિચાર કરતો તને શુદ્ધ છે એમ તને ખ્યાલમાં આવશે, પછી અનુભવ થશે. દ્રવ્ય દ્રષ્ટિએ વિચારતા ત્રણેય કાળ શુદ્ધ છે,
વિચારતા છે,
વિચારતા ત્રણે કાળ વિચારતા શુદ્ધ છે કે ત્રણ કાળ શુદ્ધ છે તો કાળની ઉપાધિ આવશે અને અશુદ્ધ થઈ જાય કે ખોટી વાત છે તારી કાંઈ ખબર નથી છે પાઠ ત્રણે કાળ શુદ્ધ છે ઓહો ગ્રહદ્રષ્ટિ વિચારતા હો અનુભવતા તો શુદ્ધ છે પણ વિચાર દશામાં લે તો શુદ્ધ છે એવું અનુમાન થશે અને એવો પક્ષ આવશે અને પક્ષાતી ક્રાંત થઈને સાક્ષાત અનુભવ થશે ત્રણેય કાળ શુદ્ધ છે એટલે વર્તમાનમાં ભલે નિમોગમાં છે બેઠો છે જીવ તો પણ શુદ્ધ છે આત્મા કેવો અને અશુદ્ધ કેવો વાત ખોટી છે વિપરીત વાત છે બિલકુલ પાણી કેવું ને ઉનું કેવું વિપરીત વાત પાણી ઉનું હોય નહીં દ્રવ્ય દ્રષ્ટિએ વિચારતા ત્રણેય કામ છે ભલે વિખ્યાતના પરિણામ હોય પણ પરિણામ બગડ્યા છે આત્મા ક્યાં બગડ્યો છે પરિણામ અશુદ્ધ થયા છે આત્મા શુદ્ધ થાય છે એ વસ્તુ તે જ કહે છે જીવ અજીવ આશ્રવ બંધ સંવર્જરા મોક્ષ સુનપા એ રૂપ પરણવી છે તો પણ જીવ વસ્તુ પર્યાય અપેક્ષાએ પરણે છે તો પણ શુદ્ધ સ્વરૂપ છે અશુદ્ધ થઈ નથી આમાં વિખ્યાત પરિણામ આવી ગયું એનું સુનપા રૂપે પરણે છે ત્યારે પણ વસ્તુ તો શુદ્ધ છે
એ રૂપે પરિણમતી જ નથી
ખરે એ રૂપે થતી નથી પરણમે છે તો પણ એ રૂપે થતી પર્યાય અપેક્ષાએ પરણમે છે પણ એ ભાવ રૂપે ઉદય ભાવ રૂપે આત્મ થતો નથી શુદ્ધતાને છોડતો નથી અશુદ્ધતાને ગ્રહણ કરતો ત્યાગ ઉપાદાન સુનિત શક્તિ છે શુદ્ધતાનો ત્યાગ કરે નહીં અશુદ્ધતાને ગ્રહે નહીં તો પણ શુદ્ધ ભાવાર્થામ છે જે અગ્નિ હવે દ્રષ્ટાંત આપ્યું અગ્નિ દાહક લક્ષણ છે બાળનાર છે દાહક બાળે એવું એનું એક લક્ષણ છે જે કાઠ ત્રણ એટલે ત્રણ એટલે ઓલા સૂકા ઘાસ છાણા આદિ સમસ્ત દાયને દહે છે બળવાયોગ પદાર્થને બાળે છે એમ કહેવામાં આવે દ્રષ્ટાંતમાં તો એમ જ હોય ને બીજું શું કે દહતો થકો બાળતો થકો અગ્નિ દાયાકાર થાય છે ટીકાકામાં જે આવે ને દાયાકાર થાય છે પરંતુ તેનો વિચાર છે કે જો તેને કાષ્ઠ એટલે લાકડું ત્રણ એટલે પાંદડા સૂકા અને છાણાની આકૃતિમાં જોવામાં આવે એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવામાં આવે તો કાષ્ઠનો અગ્નિ ત્રણનો અગ્નિ છાણાનો અગ્નિ એમ કેવું સાચું જ છે અને જો હવે બીજું પડતું સામાન્ય આ વિશેષ પડખાની વિશેષનું જ્ઞાન કરાવી એનો નિષેધ કરાવી અને સામાન્યમાં લઈ જાય છે વિશેષનું જ્ઞાન કરાવતા આવે છે વ્યવહારનું જ્ઞાન કરાવે છે નવ તત્વે પડણી છે તો પણ એ રૂપે થઈ નથી એમ કેવું છે નવ તત્વે પરણમે છે તો પણ એ રૂપે થતી એમ અગ્નિ આ રૂપે પરણમે છે એટલે નૈમિત્તિક ભાવથી જો ઓલું નિમિત્ત અને આ નૈમિત્તિક એની અવસ્થા છે અવસ્થા દ્રષ્ટિથી અગ્નિ એવી છે પણ દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ અગ્નિને સામાન્ય પડખાથી જુઓ અને જો અગ્નિની ઉષ્ણતા માત્ર વિચારવામાં આવે તો ઉષ્ણ માત્ર છે અગ્નિ ઉષ્ણ છે અગ્નિ તો અગ્નિ છે ઉષ્ણતાથી જવાબ આવ્યો પાછી અગ્નિ તો અગ્નિ છે કાઠનો અગ્નિ ત્રણનો અગ્નિ છાણાનો અગ્નિ એવા સમસ્ત વિકલ્પ ભેદ જૂઠા છે એ અગ્નિ એ રૂપે થઈ જ નથી તેવી રીતે નવતત્વરૂપ જો આવ્યું ને તેવી રીતે નવતત્વરૂપ જીવના પરિણામો છે તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે કેટલાક અશુદ્ધરૂપ છે એ નવ પરિણામોમાં જ દ્રવ્યને ન જોતા પરિણામને જોવે જોવામાં આવે તો નવી તત્વો સાચા છે, જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનના જ્ઞેયપણે અસ્થિપણે છે. અને જો ચેતના માત્ર અનુભવ કરવામાં આવે આ વિશેષનું લક્ષ છોડીને, પર્યાયનું લક્ષ છોડીને, ભેદનું લક્ષ છોડીને, એકલા સામાન્ય સ્વભાવથી જ અનુભવ કરવામાં આવે તો નવે વિકલ્પ ભેદ બધા જૂઠા છે. એટલે આત્માપણે નથી જૂઠા છે, એટલે આત્માપણે નથી. આત્મા એકરૂપ છે, નવરૂપે થયો નથી. આવું વસ્તુનું સુખ છે. ખૂબ સમયસાર કરતા હોય, ખૂબ મહેનત સમજાવવાની કરી છે, વિશેષનું જ્ઞાન કરાવતા આવે છે વ્યવહારની અને નિષેધ કરાવે છે. સામાન્ય તરફ લઈ જાય છે એટલે નિશન થઈ જાય. અને જ્ઞાન કરીને અંદરમાં જાય ને તો જ્ઞાન સાચું રહી જાય. એનું જ્ઞાન કરાવે નહીં ને આમ છે આમ છે આમ છે તો એને નિર્ણયમાં કટાશ થઈ જાય. એટલે જેમ છે એમ જણાવી અને એનું નિશન કરાવી સામાન્ય પણ ખાતર થઈ જાય. વિશેષ છે ખરું, પણ વિશેષમાં કું નથી. તારું સ્વરૂપ સામાન્ય છે, સામાન્યમાં વિશેષનો અભાવ છે. વિશેષ વિશેષપણે ભલે હો, પ્રમત અપ્રમત ભલે હો, પણ આત્મામાં એ બે પડખાવાળો એક આત્મા છે. આત્માના બે પડખા સામાન્ય વિશે જનાદિ અનંત પદાર્થનું સ્વરૂપ છે. તો પણ વિશેષને લક્ષમાંથી છોડી દે. વિશેષ અનાત્મા છે, વિભાવ છે, વર્તિવેશથી છોડી દે. સામાન્યની દ્રષ્ટિ પડતા નિરૂપણ ધ્યાન થાય છે. વિશેષની દ્રષ્ટિ એ છે ત્યાં સુધી સંકલ્પ ને વિકલ્પ વિચાર પણ આપણને ખ્યાલ કરે છે. વિશેષને જોયું અનુભવથી, વિશેષથી પેલું સામાન્ય ભગવાન આત્મા છે એની એક વાર જો તને દેખાશે. પણ શરત એટલી છે, વિશેષને જાણનારી ચક્ષુ બંધ કરવી પડશે. એવું લાગ્યું મને, તો એવું લાગ્યું ઉપાયના હાથમાં આવી મને એવું લાગ્યું. એટલે પ્રયોગ કરીને પ્રાપ્ત પહેલા બધું થાય, ઉપાયના હાથમાં એવું લાગ્યું. આમ લખવો જો નિર્દોષતાથી લખ્યું છે, સહજ એવું મને લાગ્યું. ઉપદેશ તો બધા આપે છે, ઉપાય બતાવો પૂર્ણ છે. પછી પોતે લખે છે કે આ આત્મા પરને જાણતો જ નથી, એવો નિષેધ આવતા અંદરનું થાય એ જ ઉપાય છે. હું પક્ષ ને પરને જાણું છું, જાણું છું પક્ષ એ માટે નિષેધ કરાયો એ ઉપાય છે. અને વાંચતા બહુ સાવ નવો છે, જીવ નાની ઉંમર છે, જુવાન છે હજી. કોઈ મોટો એવો ગુરુદેવનો એવો પરિચય નથી 45 વર્ષમાં, એની ઉંમર જ 45 ની હોય દાખલા તરીકે. એમ કહું આત્મા છે. ટાગોરજી કહે છે, રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે ઉપદેશ તો આપણો સહેલો છે પણ ઉપાય બતાવવો એ દુર્લભ છે. ઉપાય બતાવવો એ દુર્લભ છે. એનો અર્થ ઉપાય કોણ બતાવે? અનુભવી ઉપાય બતાવી શકે એમ કહેવા માંગે. એટલું ખરું કે મને જરા માર્ગ વધારે આપવાની કેમ છે, બની શકે ત્યાં હું કોઈ નાપાસ ન કરું, બરાબર કરી દઉં છો. એ પહેલેથી પ્રગટ કોઈનું મન ભંગ ન થાય. તું કઈ જાણતો નથી?
નહીં,
બિલકુલ
નહીં. વાત પણ એને ખૂબ સારી લખી છે, ધાર્મિક લખી છે,
ધાર્મિક છે. કઈ સાધારણ વાત નથી, ઉપાયની વાત લખી છે, એમ જ છે. શું કેવું છે? ઉપદેશ તો બધા આપે, ઉપાય બધા ઉપયોગ લખે. અરે વાહ, અરે વાહ, શું લખી રહ્યા કરતા થઈ ગયા. બીજું આ વાત હતી જ નહીં કે બિલકુલ સારું ક્રિયાખંડ હતું. દિગંબરમાં ક્રિયાખંડ કારણ કે પછી સત્તામાં ક્રિયા કરતો ક્યાં દિગંબરમાં નહીં શાસ્ત્રમાં. કોઈ ત્યાગી વર્ગ કે પંડિતો કોઈ આવા ભેદ જ્ઞાનની વાત જાણતા નહીં. આધિનાત્મા છે કે વસ્તુ માત્ર આધારે અનુભવ કરે તો શુદ્ધ છે, ના અનુભવ કરે કે ન કરે એ તો પ્રથમથી શુદ્ધ
છે.
એ તો પ્રથમથી
જ્ઞાનીથી
શુદ્ધ છે. કોઈ ફૂલને સૂંઘે કે કોઈ ન સૂંઘે, ફૂલ તો ફૂલ છે.
સુગંધમય છે
એને કોઈ પ્રતિનિધિની જરૂર નથી. ટાગોરની આમ ચિંતક તરીકે પ્રસિદ્ધિ એ બાજુ બહુ ગાંધીજીના વખતમાં વ્યવહારિક કોઈ ધાર્મિકની વાત નથી. ધાર્મિક તો સર્વજ્ઞ ભગવાન સિવાય ત્યાં છાયું ને. સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા કહ્યો એવો આત્મા લક્ષણ આવે. સામાન્ય વિશેષને જાણે, વિશેષને ગૌણ કરી લક્ષણ જોઈએ, સામાન્યને મુખ્ય કરી લક્ષ કરે અને પછી અનુભવ કરે. સામાન્ય વિશેષ આત્મા આખો આત્માનું જ્ઞાન થઈ ગયા.
પહેલા કટકા કરે પછી
પછી આંધે
એવો આંધે કે આમ દેખાય નહીં,
એવું આંધે કે આમ દેખાય નહીં. સામાન્ય વિશેષ એ દુઃખ થાય છે, સામાન્ય વિશેષ ને આમ ન દેખાય એવો આંધે. ચંપકભાઈ ગયા, પ્રભાબેન ખૂબ ચર્ચા કરી, કલાક બે ભાઈ તુંબન કલાક સમજી ગયા. એમાં એકાએક આ બે દ્રષ્ટાંત થાય ખુશ થઈ ગયા. આ વસ્તુ છે અમારી વિશે જાણી પદાર્થ પુષ્ટિ કરે અટકવાનું. એ લોકો કાપવું ને દર્દીને જવું ને 50 રૂપિયા આપવા જવાના, એના કરતા ઓઢી ને જઈ. આ બધાએ પ્રમાણનું ઓઢી લીધું ગોળનું. હા હા, એટલે ક્યાં જા તો કોણ મરી ગયું? કારણ કે ઓઢી લઈ જાય ને સફેદ, એટલે ઉઘાડા માતા તો છે જ. ભાગડીની ટોપી તો ગઈ મુંબઈમાં. કોણ ગુજરી ગયું? થોડુંક આગળ કોણ ગુજરી ગયું? અરે ભાઈ કેમ પૂછો છો? ક્યાં તો બોલ્યું છે? એટલું ચબો પહેર્યું નથી આજે. હા, એ તો 50 રૂપિયા ખર્ચવા પડશે. સમાજ રહેવું તો 50 ખર્ચવા પડશે. દર્જી આવી ગયો દીદી કાતર. હા, કાપસોમાં મારા કપડાના કટકા કરશોમાં આ લઈ જા પાછું. કે કા એ હાંધા વગર જે બોલ ન થાય, તું ચિંતા કરમાં એવો હાંધી કે તને હાંધ ન દેખાય.
તો કાપતો વાંધો નહીં,
તો કાપતો વાંધો.
इतना एकदम सांगोपान से
आपने एवं लगे
આ પ્રશ્ન તો ઇન્દોરમાં નાથુરામ શાસ્ત્રી મને પૂછ્યો. બીજું હમણાં આપણે સરળ મેલાથી નીકળ્યા મોટરમાં બેઠા, ચાલતી મોટરમાં બોલે મને પૂછ્યું, દેવેન્દ્ર કુમાર દેવેન્દ્ર નામ છે શાસ્ત્રી, દેવેન્દ્ર શાસ્ત્રી, કે ઉત્પાદન દૃષ્ટિ સત છે એમાં એટલા ધ્રુવને ઉત્પાદિત રહી હતી કેવી રીતે થઈ શકે કરતા. મેં કહ્યું ચાલતી મોટરે તે પૂછ્યું, અત્યાર સુધી આવ્યું રોકાણો કોઈ બી આવ્યો નહીં પાસે. હા એટલે આ ખરેખર આ માર્મિક છે,
માર્મિક કરે
સાધારણ વાત નથી,
એમાં જ આખું સમ્યક દર્શન સમ્યક
એમાં છે. ત્યારે પરમાનુભૂતિ તો આવ્યો અનંત વાર, શુદ્રની હદે પહોંચ્યો નથી. પરમાનુ પક્ષ છે અનંતકાર એ જૈન દર્શનમાં આવે તો અન્ય મતમાં તો ક્યાં પ્રમાણ દરે પડે એ સ્વરૂપ વસ્તુ કઈ છે એ તો અંધારું છે. આ ગુરુદેવના પ્રતાપે દ્રષ્ટિનો વિષય જુદો પાડ્યો, એ જ્ઞાનના વિષયમાંથી પ્રમાણમાંથી આ જુદો પાડી હથેળીમાં આપ્યું કે જો આ છે હું આ હતું છું, આ વિશેષ પલટથી પર્યાય અનિત્ય નાશવાની શું નથી, આ અનિત્ય તું ધ્રુવ છો રે ગજબ. આખા ભારતની અમે ચેલી એટલો પુરુષ ગજબ વીર્યવાન આ પગને સાફ. સમયસારની પણ બધું સાથે છે અને જીવો જીવ પ્રથમ અધિકાર ગાથાનું